જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે સાત તત્વ અને એની ભૂલોનું સ્વરૂપ સમજી રહ્યા છે. હમણાં જ આપણે આદરણીય હેમંતભાઈનો સ્વાધ્યાય સાંભળ્યો અને એમાં પણ એમણે સાત તત્વ અને એમનું સ્વરૂપ, પ્રયોજનભૂત તત્વ અને એમનું સ્વરૂપ બહુ સરસ રીતે એમણે પણ હમણાં જ લીધું. આ સાત તત્વ એ જૈન ધર્મના પાયાનો સિદ્ધાંત છે. આપણી ચર્ચા થઈ ગઈ છે ને, જો થોડુંક રિવિઝન જોઈએ છે અને આગળ વધીએ. તત્વ કોને કહે છે? કે વસ્તુ જેવી છે એ વસ્તુના સ્વરૂપને તત્વ કહે છે. જે વસ્તુ એનો જેવો સ્વભાવ તેને તત્વ કહે છે. તો અહીંયા આપણે કઈ વસ્તુની વાત કરીએ છીએ? અહીંયા આપણે પ્રયોજન શું છે આપણું? પ્રયોજન જીવનું સુખી થવું છે. તો સુખી થવા માટે કઈ વસ્તુને જાણવી ઇમ્પોર્ટન્ટ છે? તો સૌથી પહેલું તો હું કોણ છું, એટલે જીવ તત્વને જાણવો જરૂરી છે. પછી અત્યાર સુધી હું કેમાં પોતાની જાતને ભ્રમિત કરું છું એમ કરીને મારા સિવાયના અન્ય જે અજીવ તત્વ છે એને જાણવા જરૂરી છે. જે જીવ પોતાના મોહ રાગ દ્વેષ આદિ ભાવોમાં આશરો બંધ કરીને એમાં જ અટકી રહ્યો છે, માટે એ મોહ રાગ દ્વેષ ભાવોને અથવા આશરો બંધ તત્વોને જાણવા જરૂરી છે. એનાથી આગળ હવે સુખ કેવી રીતના પ્રાપ્ત થાય? તો જીવ જ્યારે પોતાના આત્માના આનંદમાં ડૂબી જાય અને આત્મામાં જીવ હરી જાય તો એને અંદરથી એક આનંદની લહેર ઉઠે છે, અને એ આનંદની લહેર જે ઉઠે છે એને સંવર કહેવાય છે. એટલા વખત માટે જીવના મોહ રાગ દ્વેષના ભાવો અટકી જાય છે. મોહ રાગ દ્વેષના ભાવો અટકી જવા અને અંદરથી આનંદની પ્રાપ્તિ થવી તેને સંવર ભાવ કહેવાય છે. એમાં જ આગળ વૃદ્ધિ થતી જવી એ નિર્જરા છે. તો આ સંવર અને નિર્જરાને પણ જાણવું અત્યંત જરૂરી છે. અને છેવટે જે જીવને પ્રાપ્ત કરવું છે એવું જે અનંત સુખ, અનાદિકાળ હવે અનંત કાળ સુધી ચાલતું એવું અનંત ક્વોન્ટિટીમાં મળતું સુખ, તો એ તો જીવને જાણવું યોગ્ય જ છે. આ રીતે જીવે સાત તત્વ જાણવા અત્યંત જરૂરી છે. હવે એ જીવ એ સાત તત્વમાં અનાદિથી શું ભૂલ કરી રહ્યો છે એની આપણી ચર્ચા લાસ્ટ ટાઈમ આપણે શરૂ કરી હતી. એમાં આપણે જીવ અને અજીવ તત્વની ભૂલ એટલી ચર્ચા આપણે કરી હતી. જો જીવ તત્વની ભૂલ શું છે? જીવ છે તો અદ્રશ્ય, અરૂપી, દેખાતો નથી એવો. હવે મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે ને કે જ્યારે પણ આપણે આપણી જાતને જોઈએ અથવા અરીસામાં આદિમાં જોઈએ તો દેખાય છે શું? કે દેખાય છે તો આ શરીર દેખાય છે. આ શરીર અથવા આપણે પોતાની આંખેથી જોઈએ તો આજુબાજુ કોણ દેખાય છે? કે બધા પુદ્ગલ દ્રવ્ય જ દેખાય છે. તો અનાદિકાળથી જીવે પોતાના શરીર અને અન્ય પુદ્ગલ સિવાય ક્યારે કાંઈ જોયું જ નથી. તમે સાયન્સમાં પણ જુઓ તો સાયન્સનું પણ આખું સ્ટડી ને આખું એજ્યુકેશન બધું પુદ્ગલની આજુબાજુ છે. બિયોન્ડ પુદ્ગલ જીવની તો વાત છે જ નહીં, પણ આકાશ, કાળ, ધર્મ, અધર્મ આદિ દ્રવ્યોની પણ સાયન્સમાં એ વાત નથી. બધું સાયન્સ આપણું પણ પુદ્ગલની આજુબાજુ જ પરિભ્રમણ કરે છે. એવી જ રીતે આ જીવે પણ અનાદિકાળથી પુદ્ગલની આજુબાજુ જ પોતાની માન્યતા કરી રાખી છે. જે અનાદિકાળથી હું જન્મ્યો, હું મરી ગયો, આ હું દુઃખી થઈ ગયો, હું નિર્ધન થઈ ગયો, હું ધનવાન થઈ ગયો. આપણે પ્રશ્નોત્તર માળાના 8 નંબરના ક્વેશ્ચનમાં ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, એ બધા આપણે વાંચવા જોઈએ. તો જ્યારે પણ હું આ શરીરને કંઈક થાય તો એ હું કરું છું અથવા એ મને થઈ ગયું, એવી જે જીવની માન્યતા છે એ જીવની જીવ તત્વ સંબંધી ભૂલ છે. જ્યારે જીવનું જેવું સ્વરૂપ છે એવું ન માનીને અન્ય રૂપે માનવું એ જીવની જીવ તત્વ સંબંધી ભૂલ છે. આગળ આવો, અજીવ તત્વ સંબંધી ભૂલ શું છે? તો જો મિથ્યા અભિપ્રાયવશ જ્યારે અજીવ એટલે આપણે અજીવ તત્વનું પણ સ્વરૂપ બરાબર જાણતા નથી અને એને આ હું કરું છું, આ મારે કારણે ટકેલું છે એવી જે મિથ્યા માન્યતા કરીએ છે એ જીવની અજીવ તત્વ સંબંધી ભૂલ છે. જો આપણે 7 તત્વોમાં આ જીવ તત્વની ભૂલ અને અજીવ તત્વની ભૂલ, એકચ્યુઅલી આ બે દે આર ફ્લિપ સાઈડ ઓફ અ કોઈન, એ એક જ સિક્કાની બે બાજુ છે. જીવના એંગલથી જોઈએ તો જીવ તત્વની ભૂલ દેખાય છે અને અજીવના એંગલથી જોઈએ તો અજીવ તત્વની ભૂલ દેખાય છે. જો આ શરીરને કંઈક થઈ જાય, કપાઈ આવી જાય તો હું કપાઈ ગયો, અથવા શરીરનો જન્મ થતા આ જીવનો જન્મ તો થતો નથી ને, જીવ તો અન્ય ગતિમાં હતો અને ત્યાંથી આ ભાવમાં આવ્યો અને આ શરીરની રચના તો અહીંયા થઈ છે, આ શરીરની રચના તો અહીંયા થઈ છે ને, માતાના ગર્ભમાં બધા પરમાણુઓનું એક સાથે કોમ્બિનેશન થઈને એ શરીર વધતું ગયું કે નહીં, અને એ તો આપણને પ્રગટ દેખાય છે, આપણી સમક્ષ છે કે નહીં, આપણી સમક્ષ જ છે કે નહીં, કે આ જીવ અહીંયા આવ્યો ત્યારે આ બધા પરમાણુઓને એને વાતાવરણમાંથી લીધા, વાતાવરણ એટલે તેની આજુબાજુ જે પણ સંજોગો હોય એમાંથી લીધા અને એ શરીર મોટું થતું ગયું અને એક એવો સમય આવ્યો કે હવે માતાના પેટમાં ન રહી શકાયું એટલે બહાર આવ્યું શરીર, પછી હવે બહાર મોટું થતું ગયું. એ મોટું થઈને જયારે જુવાન થઈએ તો આટલું મોટું શરીર થઈ જાય છે, પછી એટલું જ રહે છે થોડોક વખત, અને જયારે હવે વૃદ્ધ થતા જઈએ તો આપણા શરીરની સમજો પહેલા થોડા વ્યવસ્થિત હોય, જાડા હોય તો પતલા થતા જાય છે, ટૂંકા થતા જાય છે, આ કમર વળતી જાય છે, હા હાઇટ ઊંચી થતી જાય છે, એવું થાય છે કે નહીં, ડિગ્રેડેશન ડિટિરિયોરેશન થાય છે કે નહીં. તો આપણે જ જોઈએ છે કે આ પૂતગલોનું તો સંગ્રહ એનું કોમ્બિનેશન થાય છે અને છૂટા પડતા જાય છે, જ્યારે કે આત્મા તો એ એવો પદાર્થ છે જે હંમેશા એવો ને એવો જ રહે છે. આપણું જ્ઞાન ક્યારે ઓછું થઈ જાય છે, ક્યારે વયું જાય છે, એવું તો થતું નથી. જીવ હંમેશા પોતાના જ્ઞાનથી જીવે જ છે, જીવ પોતાના ચૈતન્ય પ્રાણથી જીવે છે એવું આવે છે ને સમયસારમાં. તો એ આ જીવની શક્તિ તો હંમેશા એવી ને એવી જ રહે છે. જ્યારે આ શરીરમાં વધઘટ પૂતગલનો સ્વભાવ છે ને, પૂત એટલે જોડાવું, ગલ એટલે ગળી જવું, તે બધું કોમ્બિનેશન ને ડિસ્ટ્રક્શન થયા જ કરે છે. હવે કોમ્બિનેશન ને ડિસ્ટ્રક્શન જે થાય છે એને અજીવની અવસ્થા ન માનીને એને મારી અવસ્થા છે એમ માનવું, અથવા મેં એ કર્યું એમ માનવું, એને કર્તૃત્વ ભોક્તૃત્વ એકત્વ મમત્વ આદિ કરીને પૂતગલ પદાર્થ પર પોતાની અધીનતા, પોતાની આધિપત્યતા, પોતાની માલિકી એવું માનવું એ જીવની અજીવ તત્વ સંબંધી ભૂલ છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો આજે આપણે આશ્રવ અને પોસિબલ હોય તો બંધ તત્વની ભૂલનું સ્વરૂપ આજે આપણે જોવું છે. તો જો આજે આપણે આશ્રવ તત્વમાં જઈએ, આશ્રવ તત્વની ભૂલ શું? સૌથી પહેલા તો આશ્રવ તત્વ એટલે શું કે જીવમાં થતા મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો એને આશ્રવ તત્વ કહેવાય છે. મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી એને આશ્રવ કહેવાય. આશ્રવ એટલે આવવું એમ થાય ને. તો જીવમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી એ આશ્રવ છે, અને સાથે દ્રવ્ય કર્મનું આવવું, જીવના મોહ રાગ દ્વેષનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનું જીવ તરફ આવવું, જીવના પ્રદેશો તરફ આવવું તેને આશ્રવ કહે છે. સાથે સાથે બંધ પણ જોઈ લઈએ તો જીવમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી તે આશ્રવ, અને તે મોહ રાગ દ્વેષના પરિણામોમાં જોડાઈ જવું, એમાં જ જોડાયેલા રહેવું, એ બંધ તત્વ છે. અને સામે તે દ્રવ્ય કર્મ જે જીવના પરિણામોનું નિમિત્ત પામીને આવ્યા તો એ આશ્રવ હતો, અને હવે એ જીવના આત્મપ્રદેશ સાથે બંધાઈ ગયા, એને બંધ તત્વ કહેવાય છે. જો વ્યવહારની વાતમાં એમ જ કહેવાય કે કર્મ જીવને કારણે આવ્યા અને આત્મા સાથે બંધાઈ ગયા, પણ ખરી રીતે નિશ્ચયથી ન તો કર્મ જીવને કારણે આવ્યા છે, ન તો એ જીવ સાથે બંધાય છે. તે કર્મ પરમાણુઓ તો પોતાની જ યોગ્યતાથી આવ્યા અને જીવના પ્રદેશો જ્યાં છે એ જ આકાશના પ્રદેશોમાં આવીને કર્મના પરમાણુ રોકાઈ ગયા. કર્મ કઈ જીવને બંધાતો નથી. જો કર્મમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નામના ગુણ છે, તો સ્પર્શની અંદર એક ચિકાસ નામનો ગુણ છે જેને કારણે પૂતગલ પરમાણુ એકબીજાથી જોડાય છે. આપણે પણ ઓલું ફેવિકોલ આદિ લગાવીએ તો વસ્તુ ચીપકી જાય છે ને, એવી રીતના કર્મ પરમાણુ પણ એકબીજા સાથે જોડાય છે, આત્મા સાથે ક્યારે બંધાતા જ નથી. પણ એવી જ આ જીવ અને પૂતગલની એવી જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ વાળી યોગ્યતા છે કે કર્મ પરમાણુ આવ્યા અને જીવ સાથે જોડાઈ ગયા એવું કહેવાય છે. કેમ કે હવે જ્યાં જ્યાં જીવ એ જેટલી સ્થિતિ છે ને કર્મની, તો કર્મની જેટલી સ્થિતિ છે ત્યાં સુધી જીવનું જ્યાં જ્યાં ગમન થાય છે ત્યાં ત્યાં કર્મ પરમાણુનું પણ ગમન આદિ થાય છે. તો એવી જ રીતે કર્મ અને જીવ સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ એવો છે કે કર્મ અને જીવ એનું એક સાથે વર્ણન કરવામાં આવે છે. તો આ બાજુ ભાવ આશ્રવ અને ભાવ બંધ કહેવાય, અને એની સામે દ્રવ્ય આશ્રવ અને દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. બરાબર. તો જો આશ્રવ તત્વ સંબંધી ભૂલ, આશ્રવ તત્વ સંબંધી ભૂલ એટલે શું છે? મિથ્યાત્વ રાગ દ્વેષ. જો કોઈને વાંચવું હોય તો પ્રશ્નોત્તર માળા પેજ નંબર ક્વેશ્ચન નંબર 8 અધિકાર 7મો અને પેજ નંબર છે 233 એનો થર્ડ પોઈન્ટ આશ્રવ તત્વ સંબંધી ભૂલ. મિથ્યાત્વ રાગ દ્વેષ શુભાશુભ ભાવ તે આશ્રવ છે. આશ્રવ કોણ છે? કે જીવનું મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. જેવી અનાદિકાળથી હું જીવ છું એવી માન્યતા હોવી જોઈએ, એની બદલે ઊંધી માન્યતા છે કે હું શરીર છું, હું પૂતગલ પરમાણુ છું, પૂતગલ પરમાણુને હું કરું છું આદિ. તો એ મિથ્યાત્વ ભાવ અને સાથે રાગ દ્વેષના ભાવ. હવે જો ઓલી મિથ્યાત્વની માન્યતા છે એટલે જ્યારે પણ પૂતગલમાં કંઈક જેવું આપણે વિચાર કર્યો હોય એવું થાય એટલે રાગ ભાવ ઉત્પન્ન થાય છે કે જો મેં કર્યું, માન કશાય થાય ને. અને જે આપણે વિચાર કર્યો હોય એ પ્રમાણે ન થાય તો જીવને ગુસ્સો આવે છે, તો દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. તો મિથ્યાત્વ રાગ અને દ્વેષ અને એની સાથેના શુભ અશુભ ભાવો તે બધા આશ્રવ છે. શુભ અશુભ ભાવ એટલે શું? શુભ અશુભ એટલે પુણ્ય પાપના ભાવ, જેને આપણે પુણ્ય પાપ કહીએ છીએ. પુણ્ય અને પાપ તો આઉટકમ છે, એ તો રિઝલ્ટ છે. ખરી રીતે ભાવને શુભ ભાવ ને અશુભ ભાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો જ્યારે જીવ પોતાની માન્યતા અનુસાર કોઈ શુભ ભાવ કરે છે, શુભ ભાવ એટલે કે સમજો કોઈ ગરીબને કંઈ ખાવાનું આપી દઈએ કે ભાઈ એનાથી એનું ભલું થાય, કોઈ કીડી જીવ મચ્છર આદિની રક્ષા કરી દઈએ તો એનાથી એનું ભલું થાય, અથવા તો મંદિરમાં દર્શન કરીને આપણે પણ આપણા પરિણામ સુધારીએ જેનાથી આપણું ભલું થાય, આદિ જે આ જીવને કોઈનું સારું કરવાની ભાવના છે એને શુભ ભાવ કહેવામાં આવે છે. જ્યાં જ્યાં પોઝિટિવ ફિલિંગ આવે ને એ શુભ ભાવ છે, અને જ્યાં જ્યાં જીવને કોઈનું બુરું કરવાની માન્યતા છે અથવા બુરું કરવાના ભાવ છે કે હું આનું આ છીનવી લઉં, આ હું ગ્રહણ કરી લઉં, આ વસ્તુ પણ મને જોઈએ છે, આ વસ્તુ પણ મને જોઈએ છે, એવા જે બધા સંગ્રહવૃત્તિના ભાવ હોય ને, અને ઇન જનરલ જ્યાં પાંચ ઇન્દ્રિય છે એ પાંચ ઇન્દ્રિયના વિષયમાં ઇન્જોય કરવાના ભાવ જ્યાં જ્યાં થાય છે એ બધા અશુભ ભાવ છે. અશુભ ભાવ એટલે પાપના ભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પુણ્ય અને પાપ એ ખરી રીતે આશ્રવ અને બંધના જ ભેદ છે. પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવ, એટલે જ્યારે જીવને પુણ્ય ભાવ અથવા શુભ ભાવ થાય ત્યારે પણ કર્મ આવે છે અને એ રાગ ભાવ જ થયા ને, અને જ્યારે પાપ ભાવ થાય છે તો એ પણ દ્વેષ ભાવ થયા તો ત્યારે પણ કર્મનું આવવું થાય છે. એટલે પાપ આશ્રવ અને પુણ્ય આશ્રવ બરાબર, અને એ જ ભાવના નિમિત્તથી એ કર્મ આવીને જીવ સાથે બંધાઈ પણ જાય છે. માટે પુણ્ય બંધ અને પાપ બંધ એ જ એ રીતે આશ્રવ તત્વ કોને કહે છે કે જીવમાં ઉત્પન્ન થતા મિથ્યાત્વ રાગ દ્વેષ અને શુભાશુભ ભાવને આશ્રવ કહે છે બરાબર. આ તો આશ્રવ તત્વની પરિભાષા થઈ. હવે જોઈએ કે આશ્રવ તત્વમાં જીવ શું ભૂલ કરે છે. તે ભાવ આત્માને પ્રગટ રૂપે દુઃખ દેવા વાળા છે, પરંતુ મિથ્યાદ્રષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે અને એ તેની આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. જો આમ મિથ્યાત્વ રાગ દ્વેષ આદિના ભાવો જીવને નિરંતર દુઃખ આપવા વાળા છે. કેવી રીતના દુઃખ આપવા વાળા છે હવે એ પણ થોડું આપણે થોડુંક એનાલાઇઝ કરવું પડશે ને. કે સમજો જીવને કોઈ ઈચ્છા ઉત્પન્ન થઈ. ઈચ્છા શેની ઉત્પન્ન થઈ કે આજે મને સરસ મજાનું સમજો મને સરસ મજાની કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળે એવી આપણને ઈચ્છા ઉત્પન્ન થઈ. અથવા સમજો આજે કંઈક સરસ આમ સુગંધ આવી જાય ક્યાંકથી, કંઈક સરસ મજાનો વરસાદ આવે, કંઈક ઠંડી હવા આવે એવી જીવને સ્પર્શ ઇન્દ્રિયની ઈચ્છા ઉત્પન્ન થઈ બરાબર. હવે જે પ્રમાણે જીવને ઈચ્છા ઉત્પન્ન થઈ એ પ્રમાણેના જો સંજોગ બની જાય, હવે વાતાવરણમાં તો જે ચેન્જીસ થવા એ કંઈ આપણા હાથની વાત નથી ને, તો જીવ કંઈ એને કરતો નથી, પણ તો પણ વાતાવરણમાં કોઈ ચેન્જીસ બને જેવી રીતના ઠંડક વધી જાય અચાનક અને સરસ મજાની ઠંડી હવા આવે, હા તો આપણને મુંબઈમાં રહીને પણ આમ એવું જાણે હિલ સ્ટેશન પર રહેતા હોય એવી ફિલિંગ ના આવે કે અરે વાહ મજા આવી ગઈ. આપણે મુંબઈમાં તો આમ ક્યારે ઠંડી પડતી ના હોય, પણ જો આવી રીતના ક્યારેક પડે તો એમ આપણને લાગે કે અરે મજા આવી ગઈ. આ જે મજા આવી ગઈનો જે ભાવ છે, આ મજા આવી ગઈનો જે ભાવ છે એને રાગ ભાવ કહેવાય છે. હવે જીવની પાછળ માન્યતા શું છે કે કંઈક જરાક ઠંડક થાય તો સારું, આ જીવની માન્યતા છે. કેમ કે મુંબઈમાં હંમેશા ગરમી હોય ને, તો જો એક જરાક ક્યારેક એકાદ બે દિવસ ઠંડક પડે શિયાળામાં તો આપણને ગમે છે. આ ગમવું, આ ગમવું જે છે ને એની પાછળ બેકગ્રાઉન્ડમાં એવી જીવની માન્યતા છે કે ઠંડક હોય તો સારું. ખ્યાલ આવે છે કે નહીં. હવે જો જોગાનું જોગ કોઇન્સિડેન્ટલી જ્યારે આપણને એવી ઈચ્છા થાય કે આજે જરા ઠંડી પડે તો મજા આવી જાય, અને એ જ દિવસે જરા ઠંડી પણ હોય અને ઠંડો પવન પણ ફૂંકાતો હોય, ખ્યાલ આવે છે ને, તો આપણને શું ભાવ થાય કે અરે આજે તો મજા આવી ગઈ. આજે મજા આવી ગઈનો જીવને ભાવ થયો, એ મજા આવી ગઈનો ભાવ એ જીવનો રાગ ભાવ છે. ખ્યાલ આવે છે કે નહીં. આ જીવને રાગ ભાવ છે. હવે વિચાર કરો, બે સિચ્યુએશન બની શકે ને, કે જેવી આપણને ઈચ્છા થઈ એવો બહાર સંજોગ બની ગયો, અથવા જેવી આપણને ઈચ્છા થઈ અને એવો બહાર સંજોગ ન બન્યો. ખ્યાલ આવે છે કે નહીં. બે સિચ્યુએશન આપણે લીધી કે આપણને જેવી ઈચ્છા થઈ, ઈચ્છા શું થઈ કે ભાઈ આજે જરાક ઠંડી હવા મજાની આવે તો મજા આવે, અને એની સામે બે સિચ્યુએશન શું બની કે એકચ્યુઅલી ઠંડી હવા આવી અથવા ન આવી. દેર કેન બી બોથ સિચ્યુએશન્સ બરાબર. હવે સપોઝ ઠંડી હવા ન આવી, જેવી આપણને ઈચ્છા થાય અને એવી પૂરી ન થાય તો જીવને પ્રગટ દુઃખ છે જ ને. તો જીવને પ્રગટ દુઃખ લાગે છે. પ્રગટ દુઃખ કેવી રીતના લાગે છે કે અરે યાર આમ આજે બહુ ગરમી છે, જરાક આમ ક્યાંક હોય તો સારું લાગે, અને ક્યારે એવું થતું જ નથી, તો જીવને પ્રગટ દુઃખદાયક છે કે નહીં. હવે સેકન્ડ સિચ્યુએશન લઈએ કે સમજો કે જીવની જેવી ઈચ્છા હતી અને બહારમાં એવું થઈ જાય, જીવની જેવી ઈચ્છા હોય બહારમાં એવું જો થઈ જાય તો આપણને સુખ થવું જોઈએ કે નહીં? પહેલી સિચ્યુએશનમાં કે ભાઈ જેવી ઈચ્છા હતી એવું બહાર સંજોગ ન બન્યા તો દુઃખ છે, ચલો માઈન. પણ હવે જેવી આપણી ઈચ્છા છે એવું બહારમાં થઈ જાય તો સુખ થવું જોઈએ કે નહીં? તો પણ સુખ નથી થતું. કેવી રીતના? કેમ કે જેવી આ ઈચ્છા પૂરી થઈ, ઠંડી હવા આવી, એવી આપણને નેક્સ્ટ ઈચ્છા ચાલુ થઈ જાય છે. શું નેક્સ્ટ ઈચ્છા ચાલુ થઈ જાય છે? કે અરે આજે તો સરસ મજાની ઠંડી છે, આજે તો કંઈક સરસ આમ ગરમ ગરમ દૂધ કે ગરમ ગરમ ચા કે એવું કંઈક હોય તો મજા પડી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હજી તો જીવની એક ઈચ્છા પૂરી નથી થતી, ત્યાં બીજી ઈચ્છા ચાલુ થઈ જાય છે. અને આમ કરીને જીવને નિરંતર, જ્યારે હવે બે સિચ્યુએશન આપણે જોઈ હતી ને, પહેલી સિચ્યુએશનમાં કે જેવી ઈચ્છા હતી એવું ન બન્યું, એટલે ઠંડક ન થઈ અને એની બદલે ગરમી જ રહી. તો ગરમી રહી તો જીવને અંદરથી અણગમો થયો ને, એને દ્વેષ ભાવ કહેવાય છે. એટલે જીવને અંદરથી દ્વેષ ઉત્પન્ન થયો. ખ્યાલ આવે છે? જીવની માન્યતા શું છે? કે ઠંડક હોય તો સારું. સિચ્યુએશન શું બની? કે ગરમી હતી. થર્ડ, જીવના ભાવ શું થયા? કે અરે યાર ગરમી લાગી ગઈ, હા ખૂબ, આજે તો જરાય મજા નથી આવતી. દ્વેષના ભાવ થયા. શ્રદ્ધા, ઠંડી હોય તો સારું, બરાબર. બહારની સિચ્યુએશન એટલે સંજોગો બહારના, કે ગરમી નીકળી. અને જીવના ચારિત્રમાં રાગ દ્વેષના ભાવ, તો એમાં અહીંયા દ્વેષના ભાવ કે જરાય ગમતું નથી, તો એની સાથે દુઃખ. દુઃખ શું થયું? કે જેવી ઈચ્છા હતી એવું ન થયું, બરાબર. આપણે ચાર વસ્તુ જોઈએ ને, શ્રદ્ધા, સંયોગ, ચારિત્રના ભાવ અને દુઃખ. હવે બીજું સિચ્યુએશન, કે જીવની શ્રદ્ધા કે ભાઈ ઠંડક હોય તો સારું, બહારના સંયોગો એકચ્યુઅલી ઠંડક છે અને સરસ મજાની ઠંડી હવા વહે છે, તો અહીંયા શું થયું? અરે આજે તો મજા આવી ગઈ, રાગના ભાવ થયા. હવે જ્યાં અહીંયા રાગના ભાવ થયા ત્યાં અહીંયા સુખમાં પહોંચતા નથી, તો શું થાય છે? અહીંયા તરત બીજી ઈચ્છા ઉભી થઈ જાય છે કે અરે આજે જરાક કંઈક મળી જાય તો સારું, જરા ચા કે ગરમ દૂધ કે આમ જરાક ઇલચી વાળું આમ મસાલા વાળું હોય તો જરા મજા આવી જાય. હવે પાછી બે સિચ્યુએશન ઉભી થાય છે, કે કાં તો મળે કે ન મળે. જો ન મળે તો સાયકલ પૂરી થાય, ન મળ્યો દ્વેષ ભાવ થયો, દુઃખ ઉત્પન્ન થયું. અને જો મળી જાય તો રાગ ભાવ ઉત્પન્ન થાય અને તરત બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. એટલે જીવ તો આજે છેલ્લું સુખ દુઃખનો ક્રાઇટેરિયા છે ને, એમાં તો જીવ નિરંતર પોતાની ઈચ્છાઓને કારણે દુઃખી જ દુઃખી છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવ નિરંતર પોતાના મોહ રાગ દ્વેષ આદિ ભાવોમાં નિરંતર દુઃખી છે. કેને કારણે દુઃખી છે? કે અંદરથી જાણે આ ઈચ્છાઓ નિરંતર ઉત્પન્ન થયા કરે છે ને, એ આકુરતાને કારણે જાણે આગ લાગી હોય ને એવું અંદરથી ફીલિંગ છે આપણને. હવે એની સામે આપણે સામેનો પક્ષ પણ ઉભો કરીએ ને, એની સામે હવે જીનેન્દ્ર ભગવાનને અથવા મુનિરાજને આપણા ધ્યાનમાં લો. મુનિરાજનું સ્વરૂપ વિચારો અથવા જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ વિચારો. મુનિરાજને કે જીનેન્દ્ર ભગવાનની શ્રદ્ધા શું છે, એમની માન્યતામાં શું છે? કે ભાઈ બહારમાં જેવા સંયોગો હોય, ઠંડી હવા હોય કે ગરમ હવા હોય, એ તો બહારના સંયોગો છે, એ મારા જીવથી પર પદાર્થ છે. એ મારા જીવથી કેવા છે? અન્ય પદાર્થ છે, પર પદાર્થ છે. તો મારે અને એને કાંઈ લાગે વળગે નહીં. એ જ્યાં મારા જીવથી અન્ય પદાર્થ છે, તો જેવા પણ સંયોગો હોય મારે શું? એમની અંદરથી માન્યતા આવી છે. કોની? મુનિરાજની. અને જીનેન્દ્ર ભગવાનનું તો સિચ્યુએશન કંઈ જુદી જ છે. જીનેન્દ્ર ભગવાન તો પોતાના આત્મામાં એવા ડૂબી ગયા છે કે હવે એમને કોઈ વિકલ્પ કે કોઈ કંઈ છે જ નહીં. એ તો બસ પોતાના આત્માને સ્વ માને છે અને બાકી બધું લોકાલોક પર પદાર્થ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો શ્રદ્ધા આવી છે, બરાબર. હવે બહારમાં સિચ્યુએશન શું બની? કે ભાઈ સિચ્યુએશનમાં કાં તો ગરમ હવા છે કાં તો ઠંડી હવા છે, બરાબર. હવે ગરમ હવા હોય કે ઠંડી હવા હોય, જ્યાં માન્યતા એવી છે કે જે હોય એ ઠીક, તો શું થાય છે? અહીંયા જ્ઞાનનો વિષય ખાલી એટલું બને છે કે હા આ હવા આવી, ગરમ હવા આવી કે ઠંડી હવા આવી. પણ અહીંયા ચારિત્રમાં ન તો રાગ ભાવ થાય છે કે ન દ્વેષ ભાવ થાય છે. એ જીવને નિરંતર પોતાના આત્માના આલંબનના બળથી ન તો સંયોગોને કારણે રાગ ભાવ ઉત્પન્ન થાય છે કે ન દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. અને આવી સિચ્યુએશનમાં જીવને અંદરથી નિરંતર શાંતિ શાંતિ વર્ત્યા કરે છે. એને અંદરથી એવી શાંતિ વર્તે છે કે હવે બહારમાં જે સંયોગો હોય આપણને કાંઈ ફરક પડતો નથી, રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી. અને એને કારણે અંદરથી જે આ આનંદ ઝરે છે તો એ આનંદ ઝરવામાં જીવ સુખી જ રહે છે. આ જે સુખ ગુણ છે ને, એ સુખ ગુણની દુઃખરૂપ અવસ્થા થતી નથી, એ જીવ હંમેશા સુખી રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આશ્રવ ભાવ શું છે, ફરીથી આપણે આશ્રવ તત્વની ભૂલની ચર્ચા કરીએ છીએ ને, તો આશ્રવ ભાવ શું છે કે જીવમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી. હવે આપણે મિથ્યા દ્રષ્ટિ જીવે માની શું રાખ્યું છે, આપણી મેઇન ભૂલ ક્યાં આવે છે કે ભાઈ જેવી ઈચ્છા ઉત્પન્ન થાય છે એવી ઈચ્છાને આપણે પૂરી પાડવા માટે બધી મહેનત કરીએ છીએ. જો હવે એના માટે બીજું એક્ઝામ્પલ લઈએ, જેવી રીતના સમજો આપણી ઈચ્છા આજે શું થઈ કે આજે સરસ મજાનું કંઈક જમવામાં કોઈક પર્ટિક્યુલર રેસીપી આવી જાય. સમજો અત્યારના ઊંધિયાની સીઝન છે ને, સરસ મજાનું ઊંધિયું આવી જાય જમવામાં, ખ્યાલ આવે છે કે નહીં? એવી આપણી ઈચ્છા ઉત્પન્ન થઈ. હવે માન્યતામાં શું કર્યું છે કે આપણે ઊંધિયાને આમ આનંદ માન્યો છે, ઊંધિયા ઊંધિયું ખાઈને આમ આનંદ થઈ જશે એવી માન્યતા આપણે કરી છે. હવે એક ઈચ્છા ઉત્પન્ન થઈ ઊંધિયું ખાવાની, બોલો એને કારણે કેટલી બધી મજૂરી કરવી પડે છે. હા, આ તો જે ઊંધિયું બનાવતું હોય ને એને ખબર પડે કે કેટલી મજૂરી કરવી પડે. પહેલા તો એ બધા અનાજો, એ બધા શાકભાજી બજારમાંથી લઈ આવવાના, એને ફોલવાના અને બધું સાફ બાફ કરવાના, એક આખો દિવસ તો એમાં જ નીકળી જાય. પછી એને યથા યોગ્ય સવારના ઉઠીને એને કંઈક બાફવાના ને આ કરવાનું તે કરવાનું ને કેટલી લાંબી પ્રક્રિયા, અને એના પછી જઈને આમ એક ઊંધિયું બને. અને ફાયદો કેટલો, મહેનત બે ચાર દિવસની, અને ફાયદો કેટલો કે આમ જાણે મોઢું મોઢામાં કોળિયો મૂકો તો જ્યાં આટલી જીભનો પોર્શન છે એટલામાં સ્વાદ આવે. પછી તો એકવાર અંદર ગયું તો અંદર તો બધા પૂતગલ સમાન છે, ખ્યાલ આવે છે ને? અંદર તો તમે ખાલી કાચી રોટલી સૂકી રોટલી અંદર નાખો તો એ પૂતગલ તરીકે છે, અને અંદર આમ 56 ભોગ નાખ્યા હોય તો બી અંદર પૂતગલ તરીકે છે. એકવાર અંદર ગયા પછી એ તો ખાલી ન્યુટ્રિયન્ટ્સ, એટલે જે સાયન્ટિફિક લેંગ્વેજમાં આપણે કહે તો ભાઈ એમાંથી ખાલી આપણને નરિશમેન્ટ મળે છે, એના સિવાય અંદર જઈને કાંઈ ફરક પડતો નથી કે શેમાંથી નરિશમેન્ટ મળે છે, ખ્યાલ આવે છે કે નહીં? આ તો સાયન્સ વાળું કાર્બોહાઈડ્રેટ ને પ્રોટીન ને ફેટ ને બધામાં એટલું કોમ્પ્લિકેટ કરી નાખે ને, પણ ખરી રીતે તો એક આમ પૂતગલ અંદર જાય પછી એનું બધા સાતે રસમાં કન્વર્ઝન થાય છે. એટલું એવું નથી કે પ્રોટીનનું જ આમાં થાય ને ફેટનું જ આમાં થાય ને, એકવાર પૂતગલ પરમાણુ અંદર ગયા ને બધું સાતે રસમાં એનું કન્વર્ઝન થઈ જાય છે. તો આપણે વાત શું કરતા હતા કે જેવી આપણી ઈચ્છા ઉત્પન્ન થઈ કે ભાઈ ઊંધિયું આજે બનાવીએ અને મજા પડી જાય, તો એ ઊંધિયાને બનાવવા માટે જેટલી મજૂરી કરી એ સુખ છે કે દુઃખ? એ મજૂરી પણ દુઃખ છે, બરાબર? હવે જયારે વધારે ખાઈ લીધું તો પછી સુખ થાય છે કે દુઃખ? હા, ઊંધિયું બનાવ્યું હોય ને તમે ખાલી રોજ એક બે કોળિયા ખાતા હોય એટલું જ ખાઈને પતી જાય એટલું તો ન બને, બે ચાર વધારે જ ખવાઈ જાય તો પછી સુખ થાય છે કે દુઃખ? એ પણ દુઃખ. તો ઈ જે એક મોમેન્ટ પર ખાલી એ સ્વાદના રસ માટે જીવ કેટલી મજૂરી કરે છે એનો વિચાર તો કરો, અને એ પણ ખરેખરું સુખ નથી. હવે એની સામે જ્યાં મુનિરાજ પોતાના આત્માના આનંદમાં ઝૂલે છે, તો મુનિરાજને તો આપણે આવે છે ને કે મુનિરાજને તમે પેલું ખીરનો આહાર આપો કે એમને ઓલા ખાલી ચડાવેલા ભાત જે હોય ને, આપણે ઓલું મહાવીર ભગવાનનો જેનાથી આહાર થયો હતો ને, કોદવ કહેવાય ને કોદવ, એને આમ ઓલા ફોતરાવાળા ભાતનો આહાર આપો કે એમને તમે શેરડીના રસનો આહાર આપો? એમને તો શું, આત્માના આનંદમાં એવા મસ્ત છે, વિકલ્પ થયો કે ભાઈ એક ખાવાનો રાગ એમને થયો, એ તો જઈને આમ એક કરપાત્રમાં આહાર લે છે, જેટલું મળે એટલું ખાય, એટલે જેટલી એમની ઈચ્છા થાય એટલું ખાય છે, બાકી ખાતા નથી અને પાછા આવીને પોતાના આત્માના આનંદમાં મસ્ત થઈ જાય છે. વચમાં જો એમાં અંતરાય પડી જાય તો એનું પણ એમને દુઃખ થતું નથી. વિકલ્પ તૂટ્યો, ચલો સારું થયું, આવીને પાછા પોતાના આત્માના આનંદમાં મસ્ત થઈ જાય છે. તો જ્યાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં દુઃખ જ દુઃખ છે. અને એની સામે જ્યાં રાગ દ્વેષની ઉત્પત્તિ થતી જ નથી અને મોહને તો જડ મૂળથી જ ઉડાવી દીધો છે, એવી અવસ્થામાં જીવને સુખ છે. તો સુખ ક્યાં છે કે જ્યાં રાગ દ્વેષ નથી. અને અત્યારના આપણે શું માનીએ છીએ કે જ્યાં જ્યાં જીવને રાગ દ્વેષ થાય છે ત્યાં જ સુખ છે. આ જીવની આશ્રવ તત્વની ઊંધી માન્યતા છે. ખ્યાલ આવે છે ને? જેવી રીતના આપણે તો આશ્રવમાં જે આપણે પુણ્ય પાપના ભાવ, હવે એવી રીતના જોઈએ કે ચલો પાપના ભાવ તો કોઈને કરવા ગમતા નથી, બરાબર? પાપના ભાવ તો આખી દુનિયામાં તમે જુઓ તો દુનિયાનો કોઈ પણ ધર્મ હોય અથવા કોઈ પણ સંસ્કૃતિ હોય, અમેરિકન હોય કે રશિયન્સ હોય, ચાઇનીઝ હોય કે ઇન્ડિયન હોય કે ગમે તે હોય, બધા એમ જ કે છે ને કે ભાઈ ખોટો ગુસ્સો કરવો નહીં, ગરીબોની મદદ કરવી જોઈએ. હવે આજે ટેરરિસ્ટ ને બધા બેડ એલિમેન્ટ્સ આવી ગયા, એ બધી વસ્તુ જુદી થઈ ગઈ. એ લોકો પણ જનૂની છે પણ કંઈક માન્યતાથી એવું કરે છે ને, અને એ માન્યતા પણ પૂરી પાડવાથી એમને સુખ થશે એવી એમની માન્યતા છે કે નહીં? હા, તો કહેવાનું શું છે કે ગમે તે ધર્મ હોય અને ગમે તે માન્યતા હોય, એમાં બધી જ એક જગ્યાએ પાપ ભાવને તો દુઃખરૂપ જ ગણવામાં આવે છે. અને એ તો પ્રગટ આપણને અનુભવ બી થાય છે કે નહીં કે જેટલા તમે પાપના ઓલામાં હો, જીવ હંમેશા ઉશ્કેરાયેલો હોય, એને હંમેશા આમ ગુસ્સો આવ્યો હોય કે પરિણામોની એવી આકુરતા અંદરથી આમ જાણે જ્વલંત થતી હોય કે એને દુઃખ જ થાય છે, એ તો આપણને બધાને પ્રગટ એક્સપિરિયન્સ છે, બરાબર? હવે જે પુણ્ય ભાવ છે એ પુણ્ય ભાવ પણ દુઃખરૂપ છે. અને એ કેવી રીતના? એમાં થોડુંક આપણને મગજ કસવું પડે એવું છે. જો વિચાર કરો, કોઈ ગરીબે આવીને આપણી પાસે ભીખ આદિ માંગ્યું, બરાબર, અને આપણને અંદરથી વિકલ્પ થયો કે લાવ ભાઈ આપું તો એનું સારું થશે. હવે સમજો બે સિચ્યુએશન બને કે કાં તો આપણી પાસે કંઈક હોય એને આપવા માટે અને આપણે આપી દઈએ, અને કાં આપણી પાસે કંઈ ન હોય અને સિગ્નલ ચાલુ થઈ જાય તો આપણે વયા જઈએ અને આપણે એને ન આપીએ. હવે જો એ વિકલ્પોમાં ગૂંચવાયા, કે સમજો પહેલા એ સિચ્યુએશન, સિગ્નલ ચાલુ થઈ ગયું અથવા આપણી પાસે કાંઈ હતું નહીં અને આપણે કાંઈ આપી ન શક્યા, તો શું બન્યું કે ભાઈ હવે આખો દિવસ અને આખા રસ્તામાં આપણને વિકલ્પ આવ્યા કરશે, અરે મેં પહેલાને કાંઈ આપ્યું નહીં, અરે મેં પહેલાને કાંઈ આપ્યું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? પહેલાનું વિચારાનું કંઈક ભલું થઈ જાત, આમ થાત તેમ થાત, અને વિકલ્પથી જીવ દુઃખી રહ્યા કરે છે. હવે જો આપણે એને કાંઈ આપી દીધું અને આપણો જે ભાવ છે કે ભાઈ એનું સારું થશે, તો હવે આપણને અંદરથી એક વિચાર આવ્યા કરે છે ને કે જો મેં એને કંઈક આપ્યું આજે એનું ભલું થશે, હા બિચારો ખાશે, એનું ભલું થશે, એને આનંદ થશે, એને આમ થશે તેમ થશે. હવે આ વિચાર કરવા, જ્યાં સુધી જીવ આવા વિચાર કરે છે ત્યાં સુધી એ જીવ પોતાના આત્મામાં નથી જતો ને, હંમેશા બહારના વિષયોમાં વિચાર કર્યા કરે છે કે નહીં? તો જેવો જીવ બહારના વિષયોમાં વિચાર કરે છે તો એને નિરંતર એને એમાં ને એમાં વિચાર આવતા એને આકુરતા જ રહ્યા કરે છે. જ્યાં જીવ પોતાના આત્મામાં અંદર જાય ને કેવી શાંતિ એને અંદરથી ઉત્પન્ન થાય છે, એવી શાંતિ એને બહાર ક્યાંયથી મળી શકતી જ નથી. માટે પુણ્યના ભાવ કરે કે પાપના ભાવ કરે, જીવ નિરંતર દુઃખી જ રહ્યા કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવ નિરંતર દુઃખી રહ્યા કરે છે. આપણે હવે સમજો મંદિરમાં પણ જઈએ અને મંદિરમાં પણ જઈને આજે આપણે વિકલ્પ, આજે આપણે નિર્ણય કર્યો હોય કે ભાઈ આજે સિમંદર ભગવાનની પૂજા કરવી છે, બરાબર, તો કાં તો એવું બને કે કંઈક વચમાં આપણે જેને કહીએ છીએ ને અંતરાય આવી જાય કે ભાઈ પૂજાના દ્રવ્ય ન મળ્યા, અથવા મંદિરમાં બીજો કંઈક પ્રોગ્રામ હતો તો આપણે પૂજા ન કરી શક્યા, અથવા કંઈક બન્યું ભાઈ આપણે રસ્તામાં જતા તને વાગી ગયું અને આપણે મંદિર જ ન જઈ શક્યા, કંઈક થયું અને આપણો વિકલ્પ અધૂરો રહી ગયો, તો વિકલ્પ અધૂરો રહી જતા તો દુઃખ જ છે કે નહીં? આપણને ભલે અંદરથી પુણ્યના ભાવ છે પણ વિકલ્પ અધૂરો રહી ગયો તો એ ઈચ્છા આપણને નિરંતર હેરાન કર્યા કરે છે અને દુઃખ થયા છે. હવે સમજો આપણે વિચાર કર્યો હતો કે સિમંદર ભગવાનની પૂજા કરવી છે, આપણે મંદિર ગયા, એકદમ શાંત વાતાવરણ છે ત્યાં, અને જેવા આપણે ગયા એવા જ પૂજારીજીએ આવીને આપણને દ્રવ્ય પણ સામે મૂકી દીધું કે લો ભાઈ પૂજા કરો, આપણને પૂજાની પુસ્તક આદિ મળી ગઈ અને આપણે બહુ ભાવપૂર્વક આપણે પૂજા કરી. બરાબર, જ્યારે આપણો ભાવ પૂરો થાય છે તો પણ હવે આપણને આખો દિવસ એના વિચાર રહેશે કે નહીં કે અરે આજે તો મેં જીનેન્દ્ર ભગવાનની પૂજા કરી, આજે તો મજા આવી ગઈ, આજે મેં આમ કર્યું તેમ કર્યું. જો બહારની એ વસ્તુમાં આપણને મજા આવી ગઈ ને ત્યાં સેટિસ્ફાઈ થઈ ગયા તો એ દિવસે હવે આખો દિવસ આપણે અંદર જવાનો પ્રયત્ન નહીં કરીએ કે નહીં, પોતાના આત્મામાં જવાનો પ્રયત્ન એ આખો દિવસ નહીં કરીએ. કેમ? કેમકે આજે જીનેન્દ્ર ભગવાનની પૂજા કરી છે ને એની મજાના મસ્તીમાં આપણે એવા ડૂબેલા છે કે આપણે જે મૂળ કર્તવ્ય છે પોતાના આત્માના આનંદમાં ડૂબવાનું એને જ ભૂલી જઈએ છીએ. જે અંદરથી શાંતિ અને આનંદ, જે નિરાકુરતા ઉત્પન્ન થાય છે, એવી નિરાકુરતા બહાર ભગવાનની પૂજા ભક્તિ આદિ કરીને પણ ઉત્પન્ન નથી થતી. ખ્યાલ આવે છે ને? એમાં હજાર વિકલ્પો હોય છે કે ભાઈ આ રાગ કેવી રીતના હોય. હા, આપણે પૂજા ગાતા હોય ને ઘણી વાર વિચાર આવતા જ હશે બધાને કે ભાઈ આ રાગ કેવી રીતના છે, કેવી રીતના ગાવું. હવે હજી ગાવા ગાવામાં જઈએ છે ત્યાં તો ઓલી કડી બોલાઈ ગઈ અને એનો મીનિંગ શું હતો એ જ ખ્યાલમાં ના આવ્યો કે શું કેવા માંગે છે, અને શું કેવા માંગે છે એનો મીનિંગ ખ્યાલ ના આવ્યો તો અંદરથી ભાવ ક્યાંથી આવે? ખ્યાલ આવે છે કે નહીં? જો આ રીતે જીવના પાપ ભાવ હોય કે પુણ્યના ભાવ હોય, જીવ નિરંતર બંને સિચ્યુએશનમાં દુઃખી જ રહ્યા કરે છે. જે જાતની નિરાકુરતા, જીનેન્દ્ર ભગવાન હો કે મુનિરાજ હો, જે પોતાના આત્માના આનંદમાં ડૂબ્યા છે, હવે જ્ઞાનનું આખું ફોકસ, જ્ઞાનનું આ તો જ્ઞાનથી કહેવાય છે, ખરેખર આત્મા જ આખો એની દરેકે દરેક પર્યાયમાં પોતાના આત્માનો આનંદ અનુભવે છે, અને જ્યાં એવો આત્માનો આનંદ અનુભવાય છે એવી સિચ્યુએશનમાં કોઈ બીજા વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા અને કોઈ બીજા રાગ દ્વેષના ભાવ થતા જ નથી. જે અબુદ્ધિપૂર્વકના આ ભૂમિકામાં થાય એની વાત જુદી છે, એની અત્યારના વાત નથી. પણ જ્યાં પોતાના આત્માના આનંદમાં જીવ ડૂબેલો હોય તો બીજા કોઈ જાતના વિકલ્પ ઉત્પન્ન જ નથી થતા, અને એવી નિરાકુળ અવસ્થા જ સાચું સુખ છે. હવે એ સુખને આપણે શાંતિ કહો, આનંદ કહો, એને જે શબ્દથી કહેવું એ કહી શકાય, પણ શબ્દથી એનો ભાવ પકડાતો નથી. એ તો અંદરમાં જઈને જેણે આનંદનો અનુભવ કર્યો હોય એને જ ખરી રીતે આનંદનો ભાસ થાય છે અને પોતાના આનંદને ભોગવી શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એની સામે જે મિથ્યાદ્રષ્ટિ જીવો છે સંસારના, એ મિથ્યાદ્રષ્ટિ જીવો નિરંતર પોતાના મોહ રાગ દ્વેષના પરિણામમાં ડૂબેલા હોય છે, અને મોહ રાગ દ્વેષના પરિણામમાં ડૂબેલા હોવાથી એમને ઓલો જે નિરાકુળ આનંદ જેવો હોય એ આનંદની સામે નિરંતર એમને આકુળતા રહ્યા કરે છે, અને એવા જીવો પોતાની આશ્રવ તત્વની ભૂલને કારણે નિરંતર દુઃખી જ રહે છે. જો આ રીતે આજે આપણે આશ્રવ તત્વની ભૂલનો થોડો સ્વાધ્યાય કર્યો, આગળ આપણે બંધ તત્વની ભૂલ અને પછી બાકીના જે સંવર નિજરા આદિ છે એની પણ આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. હવે અહીંયા આના પછી સોલ સાયન્સનો ક્લાસ રહેશે. ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધા.